હે માલિક, આપણે કેમ સ્તુતિ કરાય, કેમ પ્રાર્થના કરાય મને કઈ ખબર નથી. એક તો જાતને નારી છું, અધમ જાતિમાં જન્મી છું, મારી બુદ્ધિ પણ જડ છે, આપને પામવા માટે શક્તિમાન નથી. કૃપાનાથ, એક તો અધમ જાતિમાં જન્મી, બુદ્ધિ પણ જડ છે, અને મેં એવું સાંભળ્યું છે મનુષ્ય શરીરની અંદર નારીનું શરીર અધમ ગણાય છે. કૃપાનાથ,
અધમ તે અધમ અધમ અતિ નારી,
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 તિન મહી મે
અઘારી,
તિન મહ મે મતિ મંદ અઘારી,
તિન મહ મે મતિ મંદ અઘારી,
કહ રઘુપતિ સુનુ ભામિની વાત,
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 માન હું એક ભગતિ કરે નાતા,
માન હું એક ભગતિ કરે
કૃપાનાથ, તમે દયા કરી મને દર્શન દેવા પધાર્યા. શબરીના શબ્દો સાંભળતા પ્રભુ રાઘવે કહ્યું છે, ભાઈ શબરી, હું જાતિ પાતિને જોનારો નથી, કહ રઘુપતિ સુનુ ભામિની વાતા, હું તને સત્ય કહું છું, માન હું એક ભક્તિ કર નાતા, મને તો ભક્તિની સાથે નાતો છે, પુરુષ છે નારી છે, અમીર છે ગરીબ છે, બ્રાહ્મણ છે શુદ્ર છે, હું કાંઈ જોતો નથી, મારી સાથેનો લગાવ કેવો છે, બસ એ પ્રેમને જ હું જોઉં છું. ભગવાન રાઘવ બહુ સરસ બોલ્યા છે, ભાઈ શબરી,
જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ,
જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ,
જન બલ પરિજન ગુણ ચતુરાઈ,
ધન બલ પરિજન ગુણ ચતુરાઈ,
ભગતિ નર સોહય કૈસે,
ભગતિ નર સોહય કૈસે,
ભગતિ નર સોહય કૈસે,
ભગતિ નર સોહય કૈસે,
તિનુ જલઈ બારી
જાતે કરીને કદાચ કોઈ શ્રેષ્ઠ હોય, કુળ પણ કદાચ શ્રેષ્ઠ હોય, જગતના તમામ ધર્મનું પાલન કરનારો હોય, ધનાઢ્ય હોય બળવાન હોય, અનેક લોકો જેને માનનારા હોય, અનેક પ્રકારના ગુણો હોય, અનેક પ્રકારની ચતુરાઈ હોય, આ બધું જ હોય, પણ એક જો ભક્તિ ન હોય, સુભાઈ શબરી ભક્તિહીન નર સોહિય કે છે, ભક્તિ વગર નો માણસ કેવો લાગે છે, બેનો જલ બારી દેખી જૈસા, પાણી વિના નો તળાવ જેવો હોય એવો ભક્તિ વિના નો પુરુષ છે. નવ પ્રકારની ભક્તિના ભેદોને આપણે બપોર પછીની કથામાં શ્રવણ કરશું. કૈલાસપતિ વર્ણન કરે ભવાની. આધ્યાત્મિક પથ અતિ ગહન પથ છે ભવાની. આધ્યાત્મિક પથ એટલે શ્રદ્ધા અને વિશ્વાસનો પથ છે. જેના હૃદયમાં શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, એ આ પથ ઉપર કદી ચાલી શકતો નથી. જે વ્યક્તિને મહાપુરુષના વચનોમાં, શાસ્ત્રોના વચનોમાં વિશ્વાસ છે અને શ્રદ્ધા છે, એ જ વ્યક્તિ આ પથે સફળતા પ્રાપ્ત કરી શકે છે. ભવાની શબરી એક એવું પાત્ર છે. મતંગ મહર્ષિના વચનમાં એ શબરીને પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા હતી. શબરીના સાધને ભગવાન નથી અપાવ્યા, પણ શબરીને મતંગ મહર્ષિના વચનમાં રહેલો વિશ્વાસ અને શ્રદ્ધા એને ભગવાન રામને અપાવ્યા છે. જેના હૃદયમાંથી વિશ્વાસ હટી જશે, શ્રદ્ધા ખલાસ થઈ જશે, એ માર્ગે મૃત બની જશે, મળદું થઈ જશે. જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસની જ્યોત જલતી રહેશે ત્યાં સુધી જ એ આ માર્ગે આગળ વધી શકશે. ભાઈ શબરીએ પ્રભુને અઢળક રાજી કર્યા છે. શબરીએ કહ્યું, કૃપાનાથ મને કાંઈ નથી આવડતું. ભગવાન રાઘવે કહ્યું છે, ભાઈ શબરી મારે કઈ જોતું નથી, તને બસ ભક્તિ આવડે છે ને, હું તો એક ભક્તિને આધીન છું. મારી સાથે જેને પ્રેમ જોડાય છે, હેત જોડાય છે, બસ એને મારું સર્વસ્વ આપી દઉં છું. સાંભળ શબરી, મને પામવા માટે ભક્તિના નવ વિભાગ તને દેખાડો. ભગવાન રાઘવે શબરીને નવ પ્રકારની ભક્તિ દેખાડે છે. શબરી,
નવાઈ ધાવ ભગતિ કહેવો તો હી પાહી, સાવધાન સુનુ ધરુ માનઈ ભાહી,
પ્રકારની ભક્તિ હું પહેલી ભક્તિ સાધુ પુરુષનો સમાગમ પહેલી ભક્તિ,
દુસરી રાતી મય મય કાથા પ્રસંગ,
દુસરી રાતી મમ કથા પ્રસંગ,
નવ પ્રકારની ભક્તિમાં પહેલી ભક્તિ મારા એકાંતિક સંતની સાથે અનહદ હૈ, એની સાથે પ્રીતિ, એનો સમાગમ. માને શ્રવણ ભક્તિ. દૂસરી રીતે મમ કથા પ્રસંગ. બીજી ભક્તિ જેને મારા ચરિત્રના પ્રસંગો બહુ ગમે છે એ બીજી ભક્તિ છે. શબરી ગુરુપદ પંગદ સેવા તીસરી ભગતી સમાન. ગુરુના ચરણોની સેવા ગમે છે આ તૃતીય ભક્તિ છે. ચોથી ભક્તિ મમ ગુણગન. મારા ગુણાનવાદનું ગાન કરું કપટને છોડીને એ ચોથી ભક્તિ છે. હે શબરી
મંત્ર જપ મમ દ્રઢ વિશેવાસા પંચમ ભજન સ્વેદ પ્રકાશાય.
મંત્ર જપ
પંચમ ભજન સ્વેદ પ્રકાશા.
પંચમ ભજન સ્વેદ પ્રકાશા.
છઠ તમશીલ
પાંચમી ભક્તિ બતાવી. મારો મંત્ર જાપ કરવો, મારા પર પૂર્ણ વિશ્વાસ. શબરી હું જ કહું છું એમ નહીં, વેદાદિક બધા એમ જ કહે છે. આ પાંચમી ભક્તિ છે. ઇન્દ્રિય માત્રને વશ કરવી, ઉત્તમ સ્વભાવ વાળા થવું, ચારિત્રવાન જીવન જીવી, વૈરાગી સત્પુરુષનો નિત્ય સંગ રાખો, આ છઠ્ઠી ભક્તિ છે. હે શબરી આખા જગતને સંભાવથી જેવું, માને રાગ દ્વેષથી પર થાવું, અને જે કઈ બની રહ્યું છે મારી ઈચ્છાથી બની રહ્યું છે એમ જે માનવું, એ સાતમી ભક્તિ છે. હે શબરી મારો તો મહિમા સમજો, પરંતુ મોતે સંત અધિક કરી લેખા, મારાથી મારા સંતને અધિક કરીને માનવા, એ સાતમી ભક્તિ છે. આઠવ જથા લાભ સંતોષા, સ્વપ્ને હું નહીં દેખાય પરદોષા. જે કાંઈ પ્રાપ્ત થયું એમાં પૂર્ણ સંતોષની અનુભૂતિ. પરના દોષમાંથી વૃત્તિઓ પાછી વાળી, નિજ દોષને શોધવા, નિજ દોષને ગોતીને અને ટાળવા, આઠમી ભક્તિ છે. અને શબરી
નવાય માં સરલ સર્વ સન છલ ભરો સાહિયા હાર શાન દીના.
શાનમીના નવ દસ
चरण कोई
शबरी सरल स्वभाव राखो सर्व कोई साथे निकालस भाव थी वर्तु हृदय मा मारो पूर्ण विश्वास होय कोई पण परिस्थिति मा हर शक्ति के पर रहे नवमी भक्ति छे भाई शबरी सांभळ नवमा थी एकाद भक्ति पर जी व्यक्ति सिद्ध करे छे एनी पण मुक्ति थाय छे तो तारी अंदर तो नवे नव प्रकार नी भक्ति छे તારી મુક્તિ થાય તો શું કહેવું, બડો ભાગી બની છો. શબરી ની આંખોમાં હર્ષના આંસુ ભરાણા છે. ભગવાન રાઘવે કહ્યું, શબરી તને સીતા માટેની કઈ ખબર હોય તો મને કહે, તું કઈ બાબતમાં જાણતી હો તો બતાવ. ભાઈ શબરીએ કહ્યું છે, કૃપાનાથ તમે એક કામ કરો, અહીંયાથી આગળ વધશો તો રિષ્મક પહાડ આવશે, જેની અંદર સુગ્રીવ રહે છે એને મળો, એની સાથે મૈત્રી કરો, જરૂર તમને સહાયરૂપ બનશે. બોલતા શબરીએ પોતાની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જોડી છે. આહિસ્તા આહિસ્તા શ્વાસને રોકવા લાગી છે. પંચ ભૌતિક દેહનો શબરીએ ત્યાગ કર્યો છે. ભગવાનના દિવ્ય ધામને શબરી પામી ચૂકી છે. અકીર શબરીના સ્થાનનો ત્યાગ કરીને ભગવાન રિષ્મક પહાડ ઉપર જવા માટે ઉપડ્યા છે. પણ માં જાનકીને વિરહમાં પ્રભુ પાગલ બનેલા છે, વિહવળ બનેલા છે. વિહવળ પ્રભુને જોતાની સાથે સ્વયં નારદજીને પ્રસાદાપ થયો છે. બિરહવંત ભગવંત હિ દેખી નારદ મન ભા સૌથ વિશેષી. નારદજીના મનમાં અફસોસ થયો છે, મેં બહુ ભૂલ કરી, બહુ ખોટું કર્યું, મેં પ્રભુને શાપ આપ્યો હતો, જેને કારણે આજ મારા શાપનો સ્વીકાર કરીને ભગવાન દર દર ભટકી રહ્યા છે, દુઃખની અંદર ડૂબી રહ્યા છે. મોર શાપ કરી અંગીકારા, સહત રામ નાના દુઃખ ભારા. વિધવિધ પ્રકારના દુઃખો સહન કર્યા છે. અફસોસ કરતા નારદજી પ્રભુની પાસે આવ્યા છે. ભગવાન રાઘવને દંડોળ પ્રણામ કર્યા છે. કૃપાનાથ, મારે લઈને આજ આપ દુઃખ સહન કરી રહ્યા છો. ખેર એ તો જે ઘટના ઘટી તે પણ મારા હૃદયમાં એક સંશય છે, આપ સમાધાન કરો. માલિક, જ્યારે તમારા માયાનો પ્રેરો હું લગ્ન કરવા માટે તૈયાર થયો હતો, આપ મને કરવા કેમ ન દીધા? હું લગ્ન કરવામાં તમને શું વાંધો હતો? મને શા માટે રોક્યો? મારું મોઢું શા માટે માકડાનું કર્યું? આ મારો સંશય ટળતો નથી, માટે કૃપા કરો, જલ્દીથી મારો સંશય મીટાવો. વર્ષો વીતી ગયા ઘટનામાં, નારદજીના હૃદયમાંથી હજુ પરણવાનો સંકલ્પ ગયો નથી. ડંખ લાગી ગયો પ્રભુની સાથે વેર બંધાણો, જેનું ભજન કરતા હતા એની સાથે વેર બંધાણો, વિષયમાં જયારે અડો ફર્યા ત્યારે કહો કૃપાનાથ, મારા સંકલ્પનું, મારી શંકાનું સમાધાન કરો. પ્રભુ રાઘવે મોટું મલકાયું છે, હે મુનિ નારદ, ભજહી જ મોહી તજી સકલ ભરોસા. જે જગતનો બધો જ ભરોસો છોડીને મને ભજે છે, એની તો જેમ માતા બાળકની રક્ષા કરે હું રક્ષા કરું છું. અનારત તમે વર્ષોથી મારું ભજન કરો છો, એ માયાની અંદર પડ્યા પછી હું ભૂલાઈ જાઉં, તમારી જેવા યોગીના હૃદયમાં મારે બદલે બીજું સ્થાન આવી જાય એ હું પસંદ ન કરી શકું. તમે તો મારી સાથે અગાધ પ્રેમ રાખનારા છો. મુનિ નારદ, જ્ઞાની મારો મોટો પુત્ર છે તો પ્રેમી મારો નાનો પુત્ર છે. જ્ઞાનીને મને બહુ ચિંતા રહેતી નથી, મોટો પુત્ર છે. મને પ્રેમીની બહુ ચિંતા રહે છે, કારણ કે નાનો પુત્ર છે. અને સાંભળો, કામ ક્રોધ લોભ આદિ સર્વે નરકના દરવાજા છે. એ પોઝિશન મારા પ્રેમી પુત્ર નિર્માણ ન થાય એટલા માટે મેં તમને લગ્ન ન કરવા દીધા. પ્રભુ રાઘવના વચન સાંભળી નારદજી નિસંશય થયા છે. પ્રભુને આગળ હાથ જોડ્યા, કૃપાનાથ મારા તમામ સંશયો ટળ્યા છે, હે કૃપાનાથ મારા પર કૃપા કરો.
સંતન કે લશનાય રઘુવીરા કહ હોય નાથ ભયવૈ ભંજન વીરા.
સંતન કે હતે મે ઉન કે વસઈ રહો.
નારદજી બોલ્યા છે, કૃપાનાથ મારા સંશયનું સમાધાન થયું, આપે શા માટે મને લગ્ન કરવા ન કરવા દીધા? એનો મને ખ્યાલ આવી ગયો. માલિક મારા પર દયા કરો. સાધુ પુરુષના લક્ષણ મારે જાણવા છે. સાધુ કેવા હોય, સાધુને કેવા દિવ્ય લક્ષણો હોય, કૃપા કરો મને લક્ષણો કહો. શાસ્ત્ર બહુ મળતા જોડતા હોય છે. અહીંયા જેવો નારદજી પ્રશ્ન કરે, શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદની અંદર માતા દેવહૂતિ ભગવાન કપિલને આજ પ્રશ્ન કરે, કૃપાનાથ મને સંતના લક્ષણ કહો. શ્રીમદ સત્સંગ જીવનની અંદર પ્રથમ પ્રકરણમાં માતા ભક્તિદેવી ભગવાન શ્રીહરિ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કરે, કૃપાનાથ હરે મહાત્મયમ બોધ્યાદ્યાસ્મ ધર્મ દંગ સંયુતા પ્રાપ્ત તેષામ બૃહણી લક્ષ્મણી મે સતા. આપ મને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જન માધ્યમથી પ્રાપ્ત થાય એવા સાધુ પ્રણ લક્ષણ કહો. સાધુ હોય કેવા, જેના માધ્યમથી પ્રગટ ભગવાનનું વિલન થાય છે, જેની સેવા કરવાથી સ્વયં ભગવાનની સેવા કર્યા જેટલું ફળ મળે છે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 35મા વચનામૃતમાં લખ્યું, સાધુ પુરુષની સેવા કરવાથી, સાચા સંતની સેવા કરવાથી ભગવાનની સેવા કરવા જેટલું ફળ મળે, એનો દ્રોહ કરવાથી ભગવાનના દ્રોહ જેટલું પાપ લાગે. નારદજી કહે છે, કૃપાનાથ એ સાધુ પુરુષને આપ મને લક્ષણ કહો. ભગવાન રાઘવે કહ્યું છે, નારદ સાંભળો, હું સાધુ પુરુષને આપને લક્ષણ કહું. અદ્ભુત અદ્ભુત લક્ષણો બતાવ્યા છે. દોષોને જે જીતનારા હોય, પાપ રહિત હોય અને આપ સંત સમજો, કામના વિનાના હોય, જગતની કોઈ બીજા ઈચ્છા બચવા ન પામ્યો અને આપ સંત સમજો, સ્થિર બુદ્ધિવાળા હોય એને આપ સંત સમજો. તો જરા વિપરીત દેશકાળ થાય એટલે મતિ તર ભમવા માંડે, સ્થિર મતિ વાળા હોય એને આપ સંત સમજો, કઈ રાખનારા ન હોય, કંચન હોય એને આપ સંત સમજો, પોતાનું કરીને કઈ જ ન રાખે બસ એને આપ સંત સમજો, પવિત્ર હોય આભ્યંતર અને બાહ્ય બંને જગ્યાએ પવિત્ર રહેનારા હોય એને આપ સંત સમજો, સુખના ધામ હોય, જ્ઞાની હોય, ઈચ્છા વિનાના હોય, મિતાહારી હોય એને આપ સંત સમજો, સત્યનિષ્ઠ હોય, કવિ હોય, વિદ્વાન હોય, યોગી હોય, સાવધાન હોય, માન આપનારા હોય, નિરાભિમાની હોય, ધૈર્યવાન હોય, જ્ઞાની હોય, આચરણમાં નિપુણ હોય એને આપ સંત સમજો. હે નારદ, ગુણોના ભંડાર હોય, દુઃખોથી રહિત હોય, શોક વિનાના હોય, શરીર કે ઘર કોઈ માણું પીતી રાખનારા ન હોય એના આપ સંત સમજો. હે નારદ, સાધુ પુરુષના વિધ ગુણો છે.
નિજ ગુણ શ્વાસન સુનત સકુચાય, અરે ગુણ સુનત અધિક હરશાય,
સુનત સકુચાય, કર ગુણ સુનત અધિક હરશાય.
सकुचाओ परे गुण सुनत अधे कहर शाई
निज गुण श्रवण सुनत सकुचाई पर गुण सुनत अधे कहर शाई
सम शीतल नहीं
પોતાના વખાણને સાંભળી સંકોચને પામતા હોય, બીજાના યશને કહેનારા હોય એના આપ સંત સમજો. શાંત હોય, શીતલ હોય, ગમે તેવા દેશકાળમાં પણ ન્યાયનો ત્યાગ કરનારા ન હોય અને સરળ સ્વભાવ વાળા હોય, બધાની સાથે પ્રેમ રાખનારા હોય એના આપ સંત સમજો. જેઓ જપ તપ વ્રત દમ સંયમ નિયમોમાં મગ્ન રહેનારા હોય આપ સંત સમજો. ગુરુ ગોવિંદ તથા બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ રાખનારા હોય એના આપ સંત સમજો. શ્રદ્ધાવાન હોય, ક્ષમાવાન હોય, મૈત્રી રાખનારા હોય, દયાવાન હોય, અખંડ પ્રસન્ન રહેનારા હોય, મારા પ્રત્યે નિષ્કામ ભક્તિના કરનારા હોય આપ સંત સમજો. વૈરાગ્યવાન હોય, વિવેકવાન હોય, વિનય વિજ્ઞાન વેદ પુરાણના જ્ઞાતા હોય આપ સંત સમજો. દમ રહિત હોય, અભિમાનથી રહિત હોય, મદથી પર વર્તનારા હોય, ભૂલથી પણ કુમાર્ગે ન ચાલે અને સંત સમજો. અદ્ભુત સાધુ પુરુષના લક્ષણ બતાવ્યા છે. અનંતમાં કહ્યું છે, જો નિત્ય મારી લીલાઓનું ગાન કરનારા હોય અને સાંભળનારા હોય, સત્શાસ્ત્ર વેશનસ્થ તથા સત્શાસ્ત્રના વેશન વાળા હોય, કહેવો ને સાંભળવું એની જેને આદત પડી ગયો હોય એને અબ સંત સમજો. પર અને પોતાનું હિત કરનારા હોય આપ સંત સમજો. હે નારદ, સાધુ પુરુષના ગુણ તો સરસ્વતી વેદ પણ ગાઈ શકે તેમ નથી. પોતાના મુખે પ્રભુએ સંતનો ખૂબ મહિમા કીધો છે. જેને સાંભળી ધન્ય હોઉં ધન્ય હોના નાદો થવા લાગ્યા છે. પ્રભુના મુખથી સાધુનો મહિમા સાંભળી નારજી વારંવાર પ્રભુને વંદના કરી અને એ સ્થાનમાંથી વિદાય થયા છે. ભગવાનના રંગે રંગાયેલા નારદ આકાશમાં વિચરણ કરવા લાગ્યા છે. અન કૈલાસપતિ કે ભવાની આ જગ્યાએ અરણ્ય કાંડ પૂર્ણ થતા સાંભળો તને કિસ્કંદા કાંડની કથા સંભળાવો. ત્રણ કાંડ પૂરા થયા, પાંચ કાંડ બાકી છે. કેમ થશે મળો? આંબી જવાશે પણ નહીં અંબાઈ. એમાં હવે તો જો ને પાછા પવનદી ઉતાવળા થવા માંડ્યા છે. જલ્દી કરો. ઠાકોરજીની ઈચ્છા પણ કિસ્કંદા કાંડની કથા બહુ અદભુત છે. કિસ્કંદા કાંડ એમ કહે છે કે જીવાત્મા પ્રભુ પ્રેમ ત્યાં સુધી કરે છે કે જ્યાં સુધી જગતના દુઃખથી ઘેરાયેલો છે. જગતમાં દુઃખ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ પ્રભુમાં પ્રીતિ જાગે છે. જગતનું દુઃખ જાય, વિષયનું સુખ પ્રાપ્ત થાય, ભગવાન ભૂલાઈ જાય છે એમ કિસ્કંદા કાંડ બતાવે છે. કૈલાસપતિ કે સાંભળો અદભુત કિસ્કંદા કાંડની કથા તમને સંભળાવું. પ્રભુ અનુજ બંધુ લક્ષ્મણજીની સાથે બાઈ શબરીના કહેવાથી રેશમિક પહાડ બાજુ જઈ રહ્યા છે.
શ્રી કુમાર
સુની બોલે
ભવાની આગળ વધતા પ્રભુ રેશમિક પહાડ ની નજીક જયારે ગયા છે ત્યાં પોતાના સચિવ હનુમાન ની સાથે સુગ્રીવ રહ્યા છે. રામ લખન ને આવતા જોતાની સાથે સુગ્રીવે હનુમંત ને કહ્યું છે, હનુમંત તમે જાઓ તપાસ કરો આ કોણ આવી રહ્યું છે. બે બળવાન પુરુષ આવી રહ્યા છે, રખન મને મારવા માટે નથી આવતા ને, આમ જો આવતા તો ભાગી જાઓ, તમે બ્રાહ્મણ નું રૂપ ધારણ કરીને પહોંચી જાઓ. હનુમાનજી બ્રાહ્મણ રૂપ ધારણ કરી રામ અને લખન જે આવી રહ્યા છે ત્યાં પહોંચ્યા છે. નજીક આવી વંદના કરીએ છીએ.
શ્યામ ગોર શરીરા કો,
હે શ્યામ અને ગૌર શરીર આપ કોણ છો?
શરીરા તુમ્હા શ્યામ ગૌર શરીરા
કો,
ફિર બન વીરા
છત્રી રૂપા,
છત્રી રૂપા ફિર બન વીરા,
છત્રી રૂપા.
હે શ્યામ અને ગૌર શરીર વાળા, ક્ષત્રિયના જેવો વેશ ધારણ કરી આપ બંને કોણ છો? શા માટે કઠિન ધરતી પર ફરી રહ્યા છો? પ્રયોજન શું છે આપ મને કહો. મારુતિએ પ્રભુ રાઘવને પ્રશ્ન કર્યો છે. પ્રભુ રામે મોઢું મલકાયું છે. મોઢું મલકાવતા પ્રભુ બોલ્યા છે,
સુને બોલે રાઘો શૈ કુમારા,
મારું તેના અવાજને સાંભળે પ્રભુ રાઘવે કહ્યું છે, હે ભૂદેવ, વિધિનું કરવું સરળ થાય છે, વિધિના લેખને કોઈ મિટાવી શકતું નથી. અમે કૌશલ દેશના મહારાજા દશરથના બંને કુંવરો છીએ. પિતાના વચનની ખાતર અયોધ્યાનો ત્યાગ કરી વન્ય અંદર ફરીએ છીએ. મારું નામ રામ છે, આ મારો અનુજ બંધુ એનું નામ લખન છે. નાટલા શબ્દો સાંભળતા હનુમાનજીને રોમાંચ થયો છે. સાંભળો ભૂદેવ, અમારી સાથે એક નારી પણ હતી, પરંતુ અસુરને ઉઠાવી ગયા છે, એની શોધમાં ફરીએ છે. મારુતિ તુરંત પ્રભુ રાઘવના પગમાં પડ્યા, કૃપાનાથ માફ કરજો, હું આપને ઓળખી ન શક્યો, કારણ કે બાળપણમાં અયોધ્યામાં સાથે રહ્યા હતા. હું આપણે ઓળખી ન શક્યો, માફ કરજો. કૃપાનાથ હું તો ન ઓળખી શક્યો, શું આપ મને ન ઓળખી શક્યા? હું તો સામાન્ય જીવ છું એટલે પ્રશ્ન કરું. આપ પણ સામે ઉભા ઉભા જોઈ રહ્યા છો, પ્રશ્ન પણ કરો છો, તમે કોણ છો? કૃપાનાથ આપું છે બરાબર ના કહેવાય. બોલતા મારુતિ ભગવાન આ રાઘવના પગમાં ઝૂક્યા છે. માલિક મારા પર કૃપા કરો. અરિષ્મ પહાડ ઉપર સુગ્રીવ રહે છે માલિક, ત્યાં પધારો, એના મિત્ર બનો, એને આપ મિત્ર બનાવો. દુખી છે બિચારા, દુઃખ તમે ટાળો. અને એની પાસે હજારો નહીં લાખો ને કરોડો વાનરો છે, માં જાનકીજીના શોધમાં સહાયરૂપ બનશે. આમ કહી રામલખન બંનેને પોતાના ખભા પર બેસાડી અને હનુમાનજી ઉડતા સીધા રેશ્મિક પહાડ ઉપર ગયા છે. સુગ્રીવ પ્રભુને આવતા જોતાની સાથે સુગ્રીવ આગળ વધ્યો છે, પ્રભુના પગમાં પડ્યો છે. મારુતિ ઓળખાણ કરાવી છે. કૌશલ દેશના અધિષ્ઠાતા રાજવી દશરથ મહારાજા એને બંને કુંવરો છે. હું ઘણી ફેરી વાત તમને કરતો હતો માલિક, રામ અને લખન મહાસમર્થ છે, રામ એ બ્રહ્મ છે, હું ઘણી વાર કહેતો બસ એ જ આ રામ છે, જેના ગુણાનવાદનું વારંવાર ગાતો એ જ પોતે આ છે. અને સાંભળો, પેલો લંકેશ્વર રાવણ જતા જતા આપણા ઉપર વસ્ત્રની પોટલીનો ઘા કર્યો હતો, બસ એ જ પ્રભુ રાઘવના ધર્મપત્ની જાનકી હતા, એની શોધમાં જ પ્રભુ શોધતા શોધતા નીકળ્યા છે. જોકે તુલસીદાસજી નથી લખ્યું, વાલ્મીકી રામાયણમાં લખ્યું છે. સુગ્રીવે પ્રભુને આવીને પેલી પોટલી આપી છે, પોટલીને ખોલી તુલસીદાસજી એવું લખ્યું છે, ખાલી વસ્ત્ર ફેંક્યું, પણ વાલ્મીકીજી એવું લખ્યું છે પોટલી ફેંકી છે. એ પોટલીને જયારે ખોલી છે, અંદર આભૂષણ હોય, પ્રભુ રાઘવને અર્પણ કર્યા. રાઘવે હાથમાં આભૂષણ લઈ લક્ષ્મણજીને દેખાડ્યા, લખન બાપ ઓળખ જોઈ, આ જાનકીજીના આભૂષણ છે. અને ત્યારે લક્ષ્મણજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, માફ કરજો કૃપાનાથ, નાહમ જાનામિ કેયુરે, નાહમ જાનામિ કુંડલે. હું કાનમાં પહેરવાના આ કુંડળ ઓળખતો નથી, કંઠમાં ધારણ કરવાના હારને ઓળખતો નથી, અહમ જાનામિ નૂપુરે, હું તો બસ એક પગમાં પહેરવાના ઝાંઝરને ઓળખું છું. લખન પણ કારણ, તો કારણ એટલું, ને મારી જિંદગીમાં મારી માં જાનકીના મુખની સામે જોયું નથી. હું નિત્ય વંદના કરવા આવતો ને ત્યારે પગની અંદર પહેરેલા ઝાંઝરના દર્શન થતા હતા, માટે કહું છું ફક્ત બસ ઝાંઝરને ઓળખું છું. શું ભવ્ય સંસ્કૃતિ છે હિન્દુસ્તાનની, પોતાના ભોજાય થાય છે જાનકી, એના મુખની સામે કદી જોયું નથી. આ ભવ્ય સંસ્કૃતિ આપણી છે. આજકાલ જોકે આપણે ધીમે ધીમે આહિસ્તા આહિસ્તા ભૂલી રહ્યા છીએ. આજ પર નારીની સામે દ્રષ્ટિ નાખવી પાપ છે એ વાત તો જાણે ભૂલાઈ જ ગઈ છે. પર પુરુષની સામે દ્રષ્ટિ નાખવી એ સતીત્વપણાની હીનતા છે એ વાત જાણે આજ ભૂલાઈ જ ગઈ છે. આ તો જગત આખું વિષયને આધીન બની ગયું છે, વિષયને આધીન, વિષય જીવન બની ગયું છે, વિષયને માટે જીવે છે આ જગત, એ પોઝિશન નિર્માણ થઈ છે. ભૂલાઈ ગયું છે કે અમે કોણ છીએ. અમે હિન્દુસ્તાનના બાળકો છે, અમે ભારત દેશના બાળકો છે. અમારા પૂર્વજો ભગવાન રાઘવ કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ એના મેં વારસદાર છે, વાત ભૂલાઈ ગઈ છે. ચંદન હૈ જિસ દેશ કી મિટ્ટી તપો ભૂની હો ગામ હૈ, હાર વાલે દેવ કી પ્રતિમા જહાં બચ્ચે બચ્ચે રામ હૈ. એ સ્થિતિ આજ આપણે ભૂલી ચુક્યા છીએ, માનો યા ન માનો, પરંતુ તીવના ડબલાએ નખો દ્વાળી નાખ્યું, હિન્દુસ્તાનની સંસ્કૃતિનું નખો દ્વાળી દીધું છે. ઉપરથી રૂડા રૂપાળા દેખાય છે, અંતર બધા ચૂથી નાખ્યા છે, અંતર ચૂથી નાખ્યા છે. વિદેશની સંસ્કૃતિને સાંગો પાંગ હવે વરી ચૂક્યા છે, વેશભૂજા પણ બસ એના જેવી જ કરી, રહેણી કેહણી એના જેવી કરી, હાલચાલ એના જેવી કરી, બોલી પણ એના જેવી કરી, અને બાકી હતું તો જીવન પણ એના જેવું કરી નાખ્યું છે. મંજી બાપાએ બહુ સરસ વાત કરી હતી, નારીની અંદર નવ ગુણ હોવા જોઈએ, નારી ઉત્થાનની બહુ સરસ વાત કરી હતી. હકીકત છે ને, હું ઘણી વાર કથામાં કહું છું, ભારત દેશની અંદર જેટલા જેટલા મહાપુરુષો થયા છે, ભગવાનના અવતારો થયા છે, જેટલા જેટલા મહાન સ્થિતિને પામ્યા છે, એની પીઠ પાછળ જો સહાય મળી હોય તો એની માની મળી છે. જેની મા મહાન એનું સંતાન મહાન થાય, જેની મા મહાન એનું સંતાન મહાન હોય. કારણ કે આખી બાળકનો ઉછેર માને હાથમાં થાય છે. જેની મા સંસ્કૃતિ ભૂલી ગઈ, જેની મા સંસ્કાર ભૂલી ગઈ, એના બાળકમાં શું સંસ્કાર આવવાના હતા? મા હલકટ અને પુત્ર મહાન કદી ઘટના નહીં ઘટે. એવી ઘટનાઓ તમને હજારો જોવા મળશે. બાપ હલકટ હોવા છતાં પણ પુત્ર મહાન બન્યા. હિરણ્યકશિપુ હલકટ હોવા છતાં પ્રહલાદ મહાન બન્યા. પણ કારણ માં કયાતું હતી. ભૂતાન પાદ ગુણ રહિત હોવા છતાંય પણ ધ્રુવ મહાન ભક્ત બન્યા. પાંચ માસમાં પ્રભુને રાજી કરી શકે. પણ કારણ માં સુનતી બહુ મહાન હતા. માં મહાન બન્યા વિના સંતાનની અંદર કદી ગુણ ના. અને ભક્તો, આ સમાજની અંદર મહાનતા પ્રાપ્ત કર્યા પછી જાળવી બહુ કઠિન છે. કારણ કે સમાજનો વાયરો અતિ રજોગુણી. આજે માણસને સારું રહેવું હોય તો સારું રહેવા દે નહીં એ પોઝિશન છે. રણમાં કદાચ ચાર થાંભલા ખોડીને કોઈ મંડપ નાખે, એ મંડપને તો ઊભું જ રહેવું છે, પણ વાવાઝોડું જેમ ઊભો ન રહેવા, એને પકડવા માટે સ્લાંગ મારીને પાણી પડ્યો. આખી બંને જણે લગ્ન પણ કર્યા. એનું નામ ગૌરી હતું. ગૌરીનો ગૌરાંગ કરી નાખ્યો. હદ મેં ચલે ઓલિયાન, દો હદ ચલે પીર, હદ દો હદ દોનો ચલે ઉસી કા નામ ફકીર. શું ન કરી શકે ભારત દેશમાં, શું અશક્ય છે. આજે ડોક્ટર ગૌરાંગની ઘેરે ત્રણ દીકરા છે. 45-50 વર્ષની ઉંમર છે અને રતનપર મંદિરના અત્યારે ટ્રસ્ટી છે. રોજ કથામાં આવતા હતા. એક દાડો તમે આમ સંતો જરા હસતા હતા કે ભીષ્મ પિતામહે મહાભારતની અંદર યુદ્ધના મેદાનમાં શિખંડીની સામે ન જોયું. હું બ્રહ્મચર્ય વેત્તા પુરુષ છું, નારીની સામે ન જોવાય. અરે પણ આ તો શિખંડી પુરુષ છે, પહેલા નારી હતો પછી પુરુષ થયો, માટે સામે ન જોવાય. એમ અમે કોઠાર સામે બેઠા બેઠા સત્સંગ કરતા હતા. સંતો કે પણ સ્વામી તમારે એને સત્સંગ ન કરી, કે વળ્યો નથી. શું અશક્ય છે, શું અશક્ય છે. તમને ન મનાય તો હજુ સુરેન્દ્રનગરની અંદર એનું દવાખાનું ચાલે છે, ડોક્ટર ગૌરાંગ સાહેબ. જાજો ક્યારેક. ભગવાન સ્વામિનારાયણના એક મહાન સંતના આશીર્વાદનું ફળ ગૌરીમાંથી ગૌરાંગ બનાવ્યો. તો તે દાડે, આ તો ત્રેતા યુગની વાતો છે, તે દાડે શક્ય બને એમ શું કહેવું. કારણ કે ત્રેતા યુગમાં તો વાત થાય છે, પણ વાત સતયુગની છે. સર્વોપાન નારી બની, જેની અંદર સૂર્ય અને ઇન્દ્ર બે મોહિત બન્યા. ઇન્દ્રના માધ્યમથી એક સંતાનની પ્રાપ્તિ થઈ વાલી બન્યો, સૂર્યના માધ્યમથી એક સંતાનની પ્રાપ્તિ થઈ હું સુગ્રીવ બન્યો, અને ફરી વાર પાલી નારી હતી ને પુરુષ બન્યો. અને મારા પિતાશ્રી અમને બંનેને લઈ બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીએ અદભુત કિસ્કંદા નગરી વસાવી આપી. અમે બંને ભાઈઓમાં પરસ્પર ખૂબ પ્રેમ હતો, ખૂબ હેતથી રહેતા હતા. એકબીજા વિના રહી ન શકે. પણ ઘટના એકવાર ઘટી. મયદાનવનો દીકરો માયાવી, મહાભયંકર રાક્ષસ, વારંવાર કિસ્કંદા નગરની અંદર આવે, લોકોને રંજાડ કરે. એક દાડો ઓચિંતા માયાવી આવ્યો છે, આખી નગરીની અંદર રંજાડ મથાવી છે. જ્યારે રંજાડ જોતાની સાથે વાલી ક્રોધે વરાણો, મને કહે છે સુગ્રીવ આજે માર્યા વિના ન છોડીએ, ચાલ પાછળ. અમે બંને ભાઈઓ પાછળ પડ્યા અને માયાવી તેથી ભાગ્યો છે. ભાગતો ભાગતો જંગલમાં ઘરી ગયો અને પહાડની મોટી ગુફાની અંદર બેસી ગયો છે. વાલીએ મને કીધું, તું બારી ઉભો રે, હું ગુફામાં જાઉં છું, આજે એને જીવતો ન છોડું. અને સાંભળ, આઠ દાડા સુધી તું રાહ જોજે, આઠ દાડે પાછો ન આવું તો તું જતો રહેજે. વાલી અંદર ગયો પણ 15 દાડા સુધી બહાર ન આવ્યો. છેલ્લે લોહીના રગેડા ઉભા રહ્યા છે. મારા મનમાં થયું અવશ્ય મેવ માયાવીએ વાલીને માર્યો હશે. હું ગભરાયો, ગુફાને આડો મોટો પથ્થર મૂકી હું ભાગતો કેસ્કંદા નગરીની અંદર આવ્યો. આ નગરીમાં આવીને મેં વાત કરી બધી. નગરજનો દુઃખી બન્યા, પણ આખીર વાલીની જગ્યાએ મને રાજા તરીકે પ્રસ્થાપિત કર્યો. અમે સુખેથી રાજ ચલાવવા લાગ્યા. પણ આ બાજુ વાલી ગુફામાં જ બહાર નીકળ્યો, આડો પથ્થર જોયો, પથ્થરને અડસેલી બહાર નીકળ્યો. મને જયારે ભાળ્યો નહીં, એના મનમાં એમ થયું સુગ્રીવની મતિ બગડી લાગે છે. અને આવ્યો સીધો કિસ્કંદા નગરી અંદર. હું તો વિશાળ મોટી સભા ભરીને બેઠો હતો રાજસભાની અંદર, અને મને રાજ સિંહાસન પર બેઠેલો જોતાની સાથે વાલી ક્રોધાયમાન બન્યો. ક્રોધિત બનેલા વાલી સલાંગ મારી મારી પાસે આવી મારા માથાના વાળ પકડી સીધો મને ઘા કર્યો અને ખૂબ મને માર્યો. હજી મારનો થાક ઉતર્યો નથી, હું તો બચવાને માટે ત્યાંથી ભાગ્યો. વાલીએ મારી પત્નીને ઘરમાં બેસાડી અને ભાગતો ભાગતો અહીંયા પ્રવણસણ પહાડ સુધી આવી ગયો. અહીંયા શા માટે આવ્યો એ પણ પ્રભુ તમને કહું. અહીંયા વાલી આવી શકે તેમ નથી.
સુની સેવક દુખ દીન દયાલા,
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 ભર કે ઉઠે દેવો ભોજા બિસાલા,
ભર કે ઉઠે દેવો ભોજા બિસાલા,
ભર કે ઉઠે દેવો ભોજા બિસાલા,
મોત થાય. ભગવાન રાઘવે પ્રશ્ન કર્યો, અગત્ય મુનિએ શા માટે એને શાપ આપ્યો હતો એ કથા મને કહે. સુગ્રીવ કહ્યું છે, કૃપાનાથ, મયદાનોને બે દીકરા હતા, એક માયાવી ને બીજો દુદુંભી હતો. દુદુંભી પણ મહાપાપી અને ઘાતકી હતો. એ પણ વારંવાર કિચકંદાની અંદર આવીને અંજાડ કરતો. એક દાડો ક્રોધાયમાન બનેલા વાલીએ એની સામે યુદ્ધ ખેલ્યું, એને ઉભે ઉભો ચીરી નાખ્યો અને એના બે ફાડિયાની અંદર એક ફાડિયું આ બાજુ ફગાવ્યું અને એ ફાડિયું અગત્ય મુનિના આશ્રમ નિકટમાં પડ્યું. એને લોહી શરીરમાંથી ઉડ્યું છે, આશ્રમમાં પવિત્ર બન્યો. અગત્ય મુનિને કોઈ વાતનો ખ્યાલ નથી, પણ આશ્રમ અપવિત્ર જેને બનાવ્યો છે અહીંયા સુધી આવે નહીં અને અહીંયા જો ફરકશે તેનું મોત થશે. આવો અગત્ય મુનિએ શાપ આપ્યો એ વાતને વાલી જાણે છે, માટે એ નથી આવતો. કૃપાનાથ, માટે અહીંયા નિર્ભય બનીને હું રહ્યો છું. કૈલાસપતિ કે ભવાની, પ્રભુ રાઘવે કહ્યું છે, તું ચિંતા છોડ, સુગ્રીવ અને એક જ બાણ થી હું ધરતી પર ઢાળી દઈશ. સુગ્રીવ કહ્યું છે, પણ કૃપાનાથ, વાલી સામાન્ય બળ્યો નથી, એની પાસે ગજબની તાકાત છે. રાવણને 6 માસ સુધી એને બગલમાં રાખ્યો હતો. કૃપાનાથ, મને તો વિશ્વાસ બેસે, બોલ શું કરું.
જોઈ કસર તે તાલ ગીરાવે,
જોઈ કસર તે તાલ ગીરાવે,
જોઈ કસર તે તાલ ગીરાવે, ગાવે
સાત તાડના વૃક્ષો દેખાય છે, આ ડાવળા છે, એક જ બાણ થી આ તાડના વૃક્ષને તોડી પાડે, એના હાથે વાલીનું મૃત્યુ થાય, વાલીને એવો શાપ છે. ઓળી પ્રભુ રાઘવ પૂછ્યું, એવો શાપ શા માટે થયો? સુગ્રીવે કહ્યું છે, માલિક એકવાર વાલીએ ફરવા આવેલો, એણે સુંદર સાત ફળો તોડી નદીના કાંઠા પર મૂક્યા, પોતે સ્નાન કરવા ગયો અને એ વખતે ત્યાં એક શાપ આવી ગયો, એ ફળની પર ફરી વળ્યો. વાલીએ જોયું અને જોતાની સાથે વાલીએ એ સાતે ફળને શાપ આપ્યો, તમે તાડ બની જાઓ, અને શાપને મૃત્યુને ઘાટ ઉતાર્યો. અને શાપને જયારે માર્યો ત્યારે પિતાને ખબર પડતા શાપના પિતાએ વાલીને શાપ આપ્યો, આ તાડના જે વૃક્ષો છે એકી સાથે જે તોડશે એ વાલી તને મારશે, માટે કૃપાનાથ એકી સાથે જો આપ તાડના સાતે વૃક્ષને ભોય ભેગાળી કરી દો તો મને આપના હાથે વાલી મળશે. અને સુગ્રીવના વચન સાંભળતાની સાથે કૈલાસ પદે કે ભવાની, પ્રભુ રાઘવના લોચન લાલ થયા છે, માથામાંથી બાણ પ્રભુએ બહાર કાઢ્યો છે, ધનુષ પર બાણને ચડાવી કાન સુધી ધનુષની રસીને ખેંચી છે, સનસનાટી બોલાવતું બાણ છોડ્યું, એક જ બાણથી સાતે સાત વૃક્ષને ધરાશયી કર્યા છે. વાલીને અતિ આનંદ થયો, સુગ્રીવને અતિ આનંદ થયો. પ્રભુ રાઘવના કદમમાં ઝૂકીને કહ્યું, કૃપાનાથ વિશ્વાસ બેસી ગયો, બસ હવે આપ મારું દુઃખ હરશો. ચારે બાજુ આનંદ આનંદ વ્યાપ્યો. પ્રભુ રાઘવે સુગ્રીવને કહ્યું, સુગ્રીવ ચિંતા છોડ, જાવ વાલીની સામે, વાલીને લલકાર, વાલીની સાથે યુદ્ધ કર, હું પાછળ આવું છું, એક જ બાણથી વાલીનું ધરાશયી કરીશ. અને સુગ્રીવ વાલીની પાસે ગયો છે, વાલીને લલકાર્યો, વાલી આવી જા યુદ્ધના મેદાનમાં, આ તને જીવતો નહીં છોડું.